ஸ்ரீ ஸ்ரீ கணேசாய நம, ஸ்ரீ சரஸ்வதை நம, ஸ்ரீ குருப்யோ நம, ஓம் நமோ பகவதே வாசுதேவாய. એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિ મુનિઓ બેઠા હતા. યાદવ કુમારોને આ ઋષિઓની મસ્કરી કરવાનું સૂચ્યું. યાદવ કુમારોએ જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો. તેને લઈને ઋષિઓ પાસે ગયા. યાદવ કુમારોએ ઋષિઓને પૂછ્યું, આ સ્ત્રી ગર્ભિણી છે અને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને ઠીક લાગ્યું નહીં. ભગવાનની પ્રેરણાથી ઋષિઓએ કુમારોને શ્રાપ આપ્યો અને છોકરું નહીં, છોકરી નહીં, પરંતુ તમારા કુળનો વિનાશ કરનારું મૂષળ પેદા થશે. સામના પેટમાંથી મૂષળ નીકળ્યું. યાદવ કુમારો ગભરાયા. આ પાપ શ્રી કૃષ્ણ પાસે જઈને કહ્યું નહીં. પોતાની બુદ્ધિ વાપરી તે મૂષળ અનર્થ ન કરે એટલે તેને ઘસી નાખ્યું અને તેનો ટુકડો વધ્યો તે સમુદ્રમાં નાખ્યો. તે ટુકડો માછલી ગળી ગઈ. પાછળથી પારધીએ તેની બાણની અણી બનાવેલી. યાદવ કુમારોની બુદ્ધિ બગડી. તેઓએ ઋષિઓની બ્રાહ્મણોનું અપમાન કર્યું એટલે તેઓનો વિનાશ થયો. ભગવાનને વિચાર થયો કે મારી પાછળ યાદવો રહેશે તો તેઓ લોકોને ત્રાસ આપશે એટલે યાદવોનો વિનાશ કર્યો મૂષળથી. મૂષળ એટલે કાળ. જેની યાદવોની જેમ બુદ્ધિ બગડે છે તેની પાછળ કાળ આવે જ છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિમાં આનંદ આવે છે, લયમાં આનંદ આવતો નથી. ભગવાનને લયમાં આનંદ આવે છે કારણ ભગવાન આનંદરૂપ છે. ભગવાન સર્વ જાણે છે છતાં બોલતા નથી. એકાદશ સ્કંદના બીજા અધ્યાયથી ઉપદેશ શરૂ થાય છે. એક દિવસની વાત છે, નારદજી વસુદેવને ત્યાં પધાર્યા. વસુદેવજીએ નારદજીની પૂજા કરી. તે પછી વાસુદેવે આગ્રહ કર્યો, આપ મને એવો ઉપદેશ આપો કે જેથી હું આ જન્મ મૃત્યુના ભયાનક સંસારને અનાયાસે પાર કરી જાઉં. નારદજીએ કહ્યું, તમારો આ પ્રશ્ન સુંદર છે કારણ કે તે ભાગવત ધર્મ સંબંધમાં છે. આના સંબંધમાં નવ યોગેશ્વરો અને નિમી રાજાનો સંવાદ કહેવામાં આવે છે, તે શ્રવણ કરો. એક વખત વિદેહરાજ નિમિના દરબારમાં નવ યોગેશ્વરો પધારે. તે વખતે વિદેહરાજ નિમિએ તેઓને પ્રશ્ન કર્યો કે પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે, તેનું સાધન શું છે, અમને ભાગવત ધર્મનો ઉપદેશ કરો. આ સંસારમાં ક્ષણનો સત્સંગ પણ મનુષ્યને માટે પરમ નિધિરૂપ બની જાય છે. યોગ્ય જ કહ્યું છે કે તુલયામ લવે નાપી ન સ્વર્ગ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાના કિમુતાશીષ. ભગવાનમાં આસક્ત રહેવા વાળા સંતોનો ક્ષણભર જો સંગ પ્રાપ્ત થાય તો તેની તુલના સ્વર્ગ ને મોક્ષની સાથે ન થઈ શકે. એટલે કે સ્વર્ગ ને મોક્ષ કરતા પણ તે વધારે શ્રેષ્ઠ છે. તો પછી બીજા પદાર્થોની તો વાત જ શું કરવી. યોગેશ્વરો કહેવા લાગ્યા, શ્રવણ કરો રાજન, આ જીવ અંશ છે, શ્રી કૃષ્ણ અંશી છે. અંશીથી અંશ જુદો પડ્યો છે. કેટલાક પૂછે છે, અંશ ઈશ્વરથી ક્યારે અને કેમ જુદો પડ્યો? અજ્ઞાનનો આરંભ ક્યારે થયો તે કહી શકાતું નથી. અજ્ઞાનનો તો નાશ થઈ શકે છે. જીવ ઈશ્વરનો અંશ છે. અંશ અંશીમાં મળી જાય ત્યારે શાંતિ મળે. જીવાત્મા પરમાત્માથી જુદો પડેલો છે એ જ મહાન દુઃખ છે. તે વિયોગરૂપી દુઃખ ત્યારે જ દૂર થાય કે જ્યારે જીવ પરમાત્મામાં મળી જાય. અંશીથી અંશ, પરમાત્માથી જીવ વિખોટો પડ્યો ત્યારથી દુઃખી થયો છે. ઈશ્વરમાં જે અંશ મળે, જીવ ઈશ્વર સાથે એક બને ત્યારે કાળ એનો નોકર બને છે. નિર્ભય થવું હોય તો પરમાત્માનો દ્રઢ આશ્રય કરો. પરમાત્માનો આશ્રય લીધા વિના જીવ નિર્ભય થતો નથી. જીવ ઈશ્વરથી કિંચિત પણ વિખૂટો હશે તો અંતે રડવાનું છે. જીવ માત્રને રોગ થયો છે કારણ ઈશ્વરનો એને વિયોગ થયો છે. આપણને ઈશ્વરનો વિયોગ થયો છે. આ વિયોગ રૂપી દુઃખની કઈ દવા છે? એની દવા છે જીવ શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડે, જીવ બ્રહ્મ સાથે સંબંધ જોડે. મારે શ્રી કૃષ્ણમાં મળી જવું છે તેમ નિશ્ચય કરો. આ શરીર મલિન છે. આ શરીરથી બ્રહ્મ સંબંધ થઈ શકે નહીં. દેવો આપણા શરીરથી એક ગાઉ દૂર ઉભા રહે છે. આ શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે. તેથી આરંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવાનો છે. જેને ઈશ્વરને મળવું છે તે ઈશ્વર સાથે સંબંધ જોડે. કાળ સર્વને માથે છે. તેમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રી કૃષ્ણને શરણે જાઓ. દરેક કાર્ય શ્રી કૃષ્ણની આજ્ઞા માનીને કરો. કોઈ પણ કાર્ય કરો તે પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી પ્રભુ પ્રીત્યર્થે કરો. વ્યવહાર કરો પણ અનુસંધાન અંદરથી ઈશ્વરનું રાખવાનું. પ્રત્યેક ક્રિયા ઈશ્વરની આજ્ઞા સમજીને કરવામાં આવે તો તે ભક્તિ છે. કર્કશ વાણી હૈયું બાળે છે તે કદી ભક્તિ કરી શકશે નહીં. જય શ્રી કૃષ્ણ.